આપણામાંથી કોણ આપણને કાઢવાનું હતું? એનું નામ છે આત્મા, નિર્વ્યાજ, અનંત. અને એટલે આત્મા સ્વયં અજન્મા છે અને એ શાશ્વત છે. આત્મા એ શાશ્વત, આત્માની સાથેનો સંબંધ શાશ્વત, એની એમાંથી મળતો સુખ અને એનો આનંદ પણ એ જ શાશ્વત. એટલે એટલા માટે જ કહ્યું મુગત રામજી મગ્ન થઈ, તમે તમારામાં મગ્ન થાવ, તમારા સ્વરૂપમાં. બહારની અપેક્ષા જેટલી રાખશો ને એટલી એટલી ઉપેક્ષા વધતી ઓછી એમાંથી આવવાની છે. ક્યાં તો સામી વસ્તુ કે વ્યક્તિમાંથી ઉપેક્ષા આવે અપેક્ષાને કારણે, ક્યાં તો તમારામાં ઉપેક્ષા આવશે અપેક્ષા છે માટે. અપેક્ષા એક છેડો છે, ઉપેક્ષા બીજો છેડો છે. માણસ અપેક્ષાથી આરંભ કરે છે એટલે ધીરે 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 એ ઉપેક્ષા સુધી એક દિવસ પહોંચવાનો જ છે. એટલે વ્યક્તિ સ્વયં પોતાનામાં પોતાના સ્વરૂપને, કે જ્યાં ગયા પછીથી ઉપેક્ષા છે જ નહીં, હું પોતે જ છું. ગમે એટલા નકામા હોઈએ, ગમે એટલા મૂર્ખ હોય માણસ, અભણ હોય, પણ માણસ ક્યારે પોતાની ઉપેક્ષા મોટા ભાગે નહીં કરે, ગમે તેવું છે. સામો માણસ ઉપેક્ષા કરશે, ચોલ તું તો નકામો છું, તું અભણ છું, તારો સ્વભાવ સારો નથી. આપણો સ્વભાવ ગમે તેવો બીજાને ન ગમતો હોય છતાંય આપણે આપણી ઉપેક્ષા નથી કરતા. કેમ? કે મારું પોતાનું સ્વરૂપ છે, મારું પોતાનું ઘર છે, હું પોતે છું. એટલે પોતાના જીવનની અંદર ઈશ્વરે જે અવસ્થા આપી છે એ અવસ્થાની અંદર પોતે મગ્ન રહે, પોતે પોતાની સ્થિતિ પોતાની અવસ્થામાં મગ્ન રહે. અને એના માટે ભગવાન પણ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ જે રીતે પોતાનામાં મગ્ન હોય ને એને હલાવવો નહીં, એને એની અંદર રહેવા દેવો. બીજા અધ્યાયની અંદર જોજો, ભગવાને લખે સ્પષ્ટ આદેશ કર્યો છે. જે જેની ઉપાસના કરે છે, જે રીતે કરે છે, જે અવસ્થામાં કરે છે, એને ત્યાં રહેવા દો શાંતિથી સ્થિરતાથી, એમાં એને સંતોષ છે. ના બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મસંગીના, કભી ભી ઉસકો મત છેડો, ઉસકો મોજ લેને દો. જેમ ગાયો ચરાવનારો હોય, વગડામાં જઈને ગાયો ચરાવે અને સાથે એક પાવો લઈ ગયો હોય અને વાંસળી વગાડ્યા કરે, ગાયો ચર્યા કરે આખો દિવસ, એને કેટલો આનંદ આવતો હશે. તમને જેટલો ભજનમાં કે ધ્યાનમાં કે ચિંતનની અંદર જેટલો આનંદ આવતો હશે, એટલો જ આનંદ એને એ ગાયો ચરતી હશે, પોતાનો વાંસળી પાવો વગાડતો હશે, એની અંદર આનંદ કે આજે લહેર પડી ગઈ મોજમાં. તો એની અવસ્થામાં એની ક્ષમતા પ્રમાણે એ ત્યાં પોતાનો આનંદ લઈ ગયો છે. ત્યાં ભગવાન કહે છે ના બુદ્ધિ ભેદમ જનય, એને ત્યાં આનંદ લેવો. જો વિક્ષેપ કરશો કે લે મૂરખ નથી ભણ્યો, અડોમાં ચારું છું, ફર્યા કરું, તારી કે મુક્તિ થતી છે, પેલો માણસ વિક્ષિપ્ત થઈ જશે. એને જે સુખ અને જે આનંદ મળતો હતો એમાંથી એ ઉખડી જશે એકવાર, અને ઉખાડ્યાનો અપરાધ તમને લાગશે. એનો આનંદ મુક્ત થઈ રહે છે. એનું નામ છે મુગત રામજી મગન થઈને તમે તમારા સ્વરૂપમાં વિલીન થઈ જાઓ. આત્માની સાથે બેસી ગયા અને ત્યાં પહોંચી ગયા, પછીથી બસ તમને બીજી કોઈ પણ અપેક્ષા નહીં, ત્યાંથી આગળ બીજે જવાની કોઈ પણ ઈચ્છા નહીં. માત્ર પોતાનું સ્વરૂપ છે, હવે અહીંથી બીજે જવું પણ ક્યાં? મુગત રામજી માની, બસ આટલું જ માની લેજો કે તમે તમારા અંતર્ગતમાં બેઠા છો, તમે તમારા નિજ ઘરની અંદર નિજના સ્વરૂપ ઓળખાવ્યા. પૂરું થયું. ગુરુ મહારાજ જ્યાં પોતાના શિષ્યને સાધકને નિજના સ્વરૂપ ઓળખાવી દે ને પછી એને પૂર્ણ સંતોષ, અને ગુરુ મહારાજ એનું સ્વરૂપ આપી દે કે પોતાના સ્વરૂપ બનાવે. મુક્ત થઈ ગયા, મગ્ન થઈ ગયા, પછી કહે છે બસ આ અવસ્થાને તમે સ્થિર રાખજો, માની લેજો. મુગત રામજી માની લેજો. હવે બીજો કોઈ અંદર સંકલ્પ ના કરશો, કોઈ તર્ક વિતર્ક ના કરશો, બસ આને દ્રઢ માનીને લેજો, આની પર શ્રદ્ધા રાખજો કે જ્યાં તમે પહોંચ્યા છો એ બરાબર છે, હૃદય કમળમાં, અને પછી તમારી અંદરની સ્થિતિને બરાબર જાળવી રાખજો. હૃદય કમળમાં રહી જ્યાં બેઠા છો ત્યાં આગળ મારું હૃદય, કે જ્યાં ઉર્જા છે, જ્યાં ચેતના છે, મારા હૃદયનો જે ધબકાર છે એની અંદર જે ઉર્જા અને ચેતના છે એ સૂક્ષ્મ તત્વની છે, અને અનુસંધાન એનું કરવાનું છે, કોઈ સ્થૂલનું નહીં, સ્થૂલ હૃદયનું નહીં, સ્થૂલ શરીરનું નહીં. શરીર તો છે જ, તો મારું છે, એને ઘણું શણગાર્યું, ઘણું સાચવ્યું, ઘણું ખાધું પીધું, ખવડાવ્યું પીવડાવ્યું, પણ એ સ્થૂલ છે. જે છે તે આપણી આંતર ચેતના, અને જે આખા હૃદયને, હૃદય દ્વારા આખા શરીરનું તંત્ર ચલાવી રહી છે, એ હૃદયમાં બેઠેલી એ સૂક્ષ્મ ઉર્જા, એ ચેતના, એ મારું સ્વરૂપ. અને એટલા માટે કહ્યું, હૃદય કમળમાં જઈને રહીને તમે તમારા અંતઃકરણમાં સ્થિર થઈને એ જ તમારું સ્વરૂપ છે, એ જ તમારી અવસ્થા છે, માની લેજો દ્રઢતાથી. એમાં ક્યારેય પણ પછીથી વિક્ષિપ્ત નહીં થવાનું. અને જ્યાં સુધી પોતાનામાં બેઠેલા હશો સ્થિર થઈને, તમને કોઈ વિક્ષિપ્ત નહીં કરી શકે, કોઈ પરિસ્થિતિ પણ વિક્ષિપ્ત નહીં કરી શકે. આ અવસ્થા એક વાર પ્રાપ્ત થયા પછીથી ચારે બાજુ ગમે એટલા ઢોલ નગારા પીટાતા હોય, અરે ટ્રાફિકના સર્કલ પોઈન્ટની વચ્ચે જઈને તમે બેસી ગયા છો ને, તો એ હજારોનો ટ્રાફિક પણ તમને કોઈ અસર નહીં કરી શકે, કોઈ વિક્ષેપ નહીં કરી શકે. હૃદય કમળમાં રહીને મુગતરામજી માની લે, એ અવસ્થાને દ્રઢ કરજો, અને એ જ તમારી અવસ્થા છે એમ માનજો. બીજી તમે તમારા સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયા, અને ત્યાં આગળ તમને જે કંઈ અનુભવાયું, શાંતિ, સ્થિરતા, સાત્વિકતા, સૌમ્યતા, એ આત્મ સ્વરૂપ છે. બાકી બાહ્ય પ્રવૃત્તિને ચંચળતા તો એ શરીરનું સ્વરૂપ છે. જે કઈ ચંચળતા કે જે કઈ પ્રવૃત્તિ છે, જે વ્યવહાર છે, એ બધો શરીરનો છે, તમારો નથી. તમે અંદર ગયા પછીથી તમે તમારા સ્વરૂપની અંદર એવા સ્થિર થઈને દ્રઢતા કેળવજો કે આ જ મારું સ્વરૂપ છે, આ પોતે જ હું છું, આ જેમાં બેઠો છું, જેના વડે, જે સાધન વડે આ ચિંતન કરું છું, શરીર પણ હું નથી, અને શરીર દ્વારા થતો વ્યવહાર કે એની સાથેના જે સંબંધો એ પણ મારા નથી. હૃદય કમળમાં રહીને માની લેજો મુક્તરામ, હે મુક્ત આત્મારામ, તમે અંતઃકરણ અંદર સ્થિર થઈને આને માનીને દ્રઢ કરજો. અને દ્રઢ થયા પછી, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા પછી, એને પોતાને પૂર્ણ સંતોષ. પછી એ ક્યારે બીજી વસ્તુ કે બીજી બાબતને પકડવા કે શોધવા એને મન જ નહીં થાય. ઊંચામાં ઊંચી એક અવસ્થા પ્રાપ્ત કરી લીધી, પછી નીચેની અવસ્થાને પ્રલોભન આપે તો કોઈ માણસ લલચાય ખરો? પર્વતની ટોચ ઉપર, શિખર ઉપર જઈને ચારે બાજુ બધું જ જોઈ લીધું, બધું જ નિરીક્ષણ કરી લીધું, અને પછી એને એમ કે તો અહીં નીચે આવ, તને જો અહીંયા ગાડી બતાડું, આ બહુ સરસ લાગે, તો નીચે આવીને જોવાની ઈચ્છા કરશે, મને અહીંથી બધું જ સરસ દેખાય, તારા કરતા પણ. એટલે એક અવસ્થા જેને પ્રાપ્ત થયા પછી, અને ત્યાંથી બધું જ જોઈ લીધા પછી, એને બીજું કાંઈ જોવાની ઈચ્છા નહીં થાય, કાંઈ મેળવવાની ઈચ્છા નહીં થાય, ત્યાં જવાની પણ ઈચ્છા નહીં થાય, શું કરું, બસ જોઈ લીધું. અને ત્યાંથી એ સ્થિતિની અવસ્થા એવી છે કે બસ અહીંયા બેઠો છું, મને બધું દેખાય, મારે બીજે ક્યાંય નથી જવું. આ એક પોતાના સ્વરૂપની અંદર આટલો બધો એક ઉચ્ચ અવસ્થાનો ભાવ દ્રઢ થયો, અને ભાવ તે કયો? આત્મભાવ, બીજો નહીં. આ એ જ હું છું, ભલે પછી આ સૃષ્ટિમાં આ જગતની અંદર જે કહે જે કઈ બધું દેખાતું હોય તો ભલે દેખાય, પણ હું આ જે મેં અનુભવાયો તે હું પોતે જ છું, બીજો નહીં, બીજું કશું છે જ નહીં. એટલે પોતાના સ્વરૂપથી પોતે અદ્વૈત થઈ ગયો અને એમાં બધે દેખાતું. ભક્તિભાવથી જોઈએ શ્રી અરામમય સબ જગજાન, પછી દ્રષ્ટિ જે થઈ ગઈ કે મને બધામાં મારા પ્રભુનો વાસ દેખાતો. કાટભૂષણ ની પણ કે કહીશન કરો વિરોધ સિયારામ નિજ પ્રભુમય દેખાય જગત. આખા જગતની અંદર એટલે પોતાનું સ્વરૂપ જેમ સમુદ્રનું પાણી એમાંથી ખોબો બાજુએ લીધું એટલે પોતાનું સ્વરૂપ થયું ખરું, એટલે એમાંથી જુદો, પણ એ પાણીનું જ સ્વરૂપ પોતાના ખોબા અંજલિની અંદર છે, પણ પાણી પાણીમાં ભરી જાય એટલે સર્વત્ર, એટલે એને તો એમ જ લાગે કે આ સર્વત્ર જળ જળ જ છે, જળ છે એમ. પોતાના આત્માની અનુભૂતિ કરી લીધા પછીથી સર્વત્ર એને આત્મમય અને બ્રહ્મમય જગત દેખાય, બીજું દેખાય જ નહીં. અને બીજું ના દેખાય એટલે કોઈ રાગ દ્વેષ પણ નહીં, કોઈ વિકૃતિ કે વિકાર પણ નહીં, કોઈ આવેશ પણ નહીં, કોઈ દ્વેષ નહીં, માત્ર એક જ અવસ્થિર અવસ્થા. અને એ અવસ્થાની અંદર પોતે આનંદ લેતો હોય, અને કયો? મૃત્યુ પછીનો આનંદ નહીં. મૃત્યુ પછી તો આ શરીરથી મુક્ત થઈ ગયા, શું ખબર પડી પછી શું થયું, પણ જીવન મુક્તિનો આનંદ. જીવતે જીવતા આ બધું જ બધો જ વ્યવહાર હોય, બધું જ જોઈ શકતા હોય, છતાં એનાથી પર કોઈ પણ ઉપાધિ એને ન સ્પર્શે, કોઈ દુઃખ કોઈ અશાંતિ એને જરાય અસર ન કરે, કોઈ પણ ઉદ્વેગ કે આવેશ એને જરાય ન હલાવે. પોતાનામાં પવન ગમે એટલો વાતો હોય, ગમે એટલી વરસાદની ઝડીઓ એની ઉપર વરસતી હોય, પણ પોતે સ્થિર એને સ્પર્શ એમ. પોતાની પોતાની દ્રઢ અવસ્થા આત્મ અવસ્થા, અને આત્મ અવસ્થા એટલે એ ચરમસીમા આવી ગઈ, સર્વોપરિતા આવી ગઈ, અને હદ બે હદ મૂકીને બેઠો. પછી કોઈ એને હદ આવી ગઈ અને પછી ત્યાંથી આગળ કોઈ હદ જ નથી, ડેરો ત્યાં બન્યો, ત્યાં ગાડી એનું નિવાસ સ્થાન. ડેરો એટલે હિન્દીમાં પંજાબીમાં ઉસકે ડેરા કહેતે, કે ડેરા એ પોતાનું રહેવાનું સ્થાન ત્યાં બની ગયું, અને જ્યાં બંધનો તૂટી ગયા. નહી સ્ત્રી ગુણની પથવી ચરધામ કો વિધિ કો નિષેધા, બંધનોથી મુક્ત સર્વતંત્ર સ્વતંત્ર જેને કહેવાય. અને કઈ પણ એ ઉપાધિ ના રહે, છેવટે એટલી હદ સુધી જઈને બેઠો અને ત્યાં આગળ પોતાનું સ્થાન બનાવી દીધું કે બસ આ જ મારું નિવાસ, આ જ મારું સ્વરૂપ. એટલે આત્મસ્થ ડેરો ત્યાં બન્યો એનો અર્થ છે પોતે આત્મસ્થ થઈ ગયો, ક્યાંય ભટકવાનું કોઈ અપેક્ષા કશી જ ના રહી. હવે એ અવસ્થા પ્રાપ્ત કરી દીધા પછીથી મહારાજ શ્રી આગળ આદેશ આપે છે. મહારાજ શ્રી કહે છે કે મારું કહેવાનું માનજો, સાધક તરીકે હૃદય પોતાના હૃદયની અંદર પોતાના અંતઃકરણમાં સ્થિર થઈ જઈને પાંચ મુદ્રાઓને સાધવાનું કહ્યું છે, અને મુદ્રાઓ સુધી આપણે જવું નથી અને થઈ શકવાની પણ નથી. ચાચરી ખેચરી અગોચરી ભોચરી ઉન્મુની, હા ઉન્મની અવસ્થા છે. મનની બાહ્ય વૃત્તિઓને ઉન્મૂલન કરી નાખવું અને મનની અંદર જ મન પોતે બેસી જવું એનું નામ ઉન્મની અવસ્થા. એ સારામાં પણ જે ભોચરી ને ખેચરી છે એ જીભને વાળવી ઉપર લઈ જવી અને બધી એ ખેચરી અવસ્થા છે, પણ એની અંદર પણ તાત્પર્ય ને ભાવાર્થ એ કે ગોચરી અને ખેચરી એટલે આકાશની અંદર છે. આપણી અંતસ્થ વૃત્તિઓ હંમેશા ઉપર લઈ જવી, હીન નહીં, અધોગતિ વાળી નહીં, ઉર્ધ્વગતિ વાળી, સદાય ઊંચામાં ઊંચું વિચારે, સારામાં સારું સાત્વિક વિચારે, એનું નામ ખેચરી. આપણી વૃત્તિઓ જ્યારે ઉર્ધ્વગામી બને ત્યારે ખેચરી. કોઈ પણ વિકારની અંદર, કોઈ પણ વ્યવહારની અંદર, કોઈ પણ વૃત્તિઓની અંદર વ્યવહારમાં ન ફસાવું અને પોતાની જાતને ખૂબ સમજણપૂર્વક ચિંતન દ્વારા ઉપર ઉઠતા જવું, વિચારોને ક્યારે હલકા ન પડવા દેવા.